સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 180. પ્રસારણ તારીખ 12 ઓગસ્ટ 2010. એ નમસ્તે ખેડુ ભાઈઓ બહેનો, બાપા હો સો તો મજામાં ને?
મારા પણ નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો.
અલ્યા એ દાનશંકભાઈ, અલ્યા મને આબા તો દો, તમે પેલા ઉતાવળિયા વરહાદ ની ઓલે ફટાફટ શરૂ થઈ ગયા છો.
એ આવો આવો સંપાબેન, નમસ્તે બાપા.
નમસ્તે નમસ્તે દાનશંકભાઈ.
આજ એવું થયું છે કે શંકરભાઈએ મને જરાક વહેલો પૂગી જવા કીધું તું.
ઉમા ભાભી નહીં
ત્યારે ઈ જ દક્ષ ને. હવે ઉમાબેને ખેતીના નવા નવા સંશોધનની ઘોડા દોડમાં પડ્યા છે.
વાહ ભાઈ વાહ.
એટલે શંકરભાઈએ મને કીધું કે ઉમાબેનના નાના બેન ગૌરીબેન આવી ગયા હશે. હા, એટલે તમે જરાક સમયસર ટાઈમ બગાડ્યા વગર કામની વાત કરવા માંડજો.
લ્યા ભાઈ, ખેતીમાં હાલ ઇમરજન્સી છ એ તો હું જાણું છું, પણ મને તો તમારા ભાઈએ 70 હવાલો લઈને વાય મેલી છે. હવે એ તો તમારે જ કહેવા પડશે દાનશંકભાઈ.
એમાં હું આપણે ઉકેલ બતાવી દઈશું. અને બીજી વાત, આ ગૌરીબેને ખેતીવાડીનું જ ભણ્યા છે. હા, શંકરભાઈ કહેતા હતા કે તો ખેતીમાં માસ્ટર છે, માસ્ટર.
એ હારું હારું, માસ્ટર બુન હારું હારું. એ ભાઈઓ, અંગાત બુનો ને લાભ થશી, તમને ફોન કરતા કોઈનો સંકોચ નહીં થાય.
બસ હવે સમજ્યા મારી બેન.
તો વા
હવે કયો કે શું મૂંઝવણ છે
દાનશંકભાઈ? આ વરો ખેડૂતો ન તો બાપડા ન નરી અમુજણ જ અમુજણ છે.
એમ
ઓવા હોંભરો, હું તમને ગણાવ
ગણાવ ગણાવ.
ત્યાં કણ જુનાગઢ ન પોરબંદર અને જામનગર જિલ્લામાં એટલો વરહાદ આવ્યો કે ચોમાસુ પાક 25-30% ફેલ જશી એવી ચિંતા છે.
ઈ વાત તો મેં ડોક્ટર પરાશરાજીને અને પરેશભાઈ ને વાત કરી હતી.
તો એ બંને શું કીધું?
એમણે કીધું હતું કે જો એક ધારો વરસાદ વરસે રાખ્યો હોય અને ફૂગનું કે સુકારાનું પ્રમાણ વધારે હોય તો હવે ઉઘાડ નીકળે કે તરત હૌ પહેલી તો ફૂગનાશક મેન્કોઝેબ કે કાર્બેન ડેન્ઝિમ 15 લિટરના પંપમાં 25-30 ગ્રામ ભેળવીને એકે એક છોડના થડમાં ઉતરે ઈ રીતે પંપ થી ધાર કરીને રેડી દેજો.
પણ જો ખેતરમાં વધારે પ્રમાણમાં સુકારો આવ્યો હોય અને ફૂગનાશક છાંટવાથી ખાસ ફાયદો થાય એમ ના હોય તો સૌથી સારો રસ્તો એ છે કે પાક કાઢી નાખવાનો.
હાય હાય, તો નુકસાન કેટલું જ હોય, એ રીતે તો વાયેલો અનુભવ પાક કાઢી નાખવાનો હોય.
ચંપા ભાભી, પેલી કહેવત છે ને, થોડોક માલ દરિયામાં ફેંકી દેવાથી જો આખું વહાણ ડૂબતું બચી જતું હોય તો એટલું નુકસાન સહન કરવું સારું છે.
ગૌરી બુન, બહુ હમજ ના પડ્યું હો ભાઈ. આ લગી સમજાય ને એ રીતે ખેતીની ભાષામાં સમજાવો ભાઈ. વાહ વાહ,
હું સમજાવું. સાંભળો, અત્યારે આપણે ફૂગની કે ચૂસિયાની દવા છાંટવાનો ખર્ચ અને મજૂરી કરીએ, બરાબર?
બરાબર.
પછી 15-20 દિવસ એની કેવી અસર થાય છે એની રાહ જોઈએ.
હા, દવા છાંટ્યા કેડે વાટ તો જોવી જ પડે. ખેતીમાં કે જીવતા પાકમાં કઈ ઓલી ઇલેક્ટ્રિકની સાંપ તો છે
નહીં.
હા, સાંપ ઉપર કરો એટલે હુકારો નો શુષ્યા કાબુમાં આવી જાય અને પાક લીલો સમ થઈ જાય, એવું તો છે નહીં.
તો હવે માનો કે 15-20 દિવસ પછી પણ મરી ગયેલા છોડ ફરી જીવતા ના થાય કે જોઈએ એટલા ફળ ફૂલ ના આવે તો મોસમના અંતે આપણી હાલત કેવી થાય?
ચોરનીમાં કોઠીમાં મૂઢું ગાલીને રડે એવી થાય. ઊભા પાકમાંથી કશી ઉપજ ના આવ અને નવી વાવણી કરવાનો ટાઈમ રહ્યો ના હોય ભાઈ.
બસ આપણે એકે બાજુના ના રહીએ.
તાણો
તેના કરતા જો બીજો કોઈ પાક વાવવાની તક હોય તો જૂનો નકામો પાક કાઢી નાખવાનો અને ફરીથી સારું તાજું બિયારણ લાવી નવો ટૂંકા ગાળાનો પાક વાવવાનો.
પણ માનો કે મોટા ભાગનો પાક હારો જ હોય અને ક્યાંક ક્યાંક રોગ કે જીવાત દેખાતા હોય તો દવાથી ઈલાજ કરી શકાય કે નહીં?
હાસ્તો હું ક્યાં એની ના કહું છું, તમે જ કહો. મગફળીના ઉભા પાકમાં ખેતરમાં ક્યાંય પાણી ભરાયેલું ના રહ્યું હોય અને માત્ર વધારે પાણી પડવાથી પોષક તત્વો જમીનમાં ઊંડે ઉતરી ગયા હોય તો ફેરસ સલ્ફેટ એકલું કે 6 એ 6 સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ છાંટી શકાય.
આ ફેરસ સલ્ફેટ એટલે તો પેલી હીરા કસી જ ન.
ઈ તે ચંપાબેન, એનું આ અંગ્રેજી નામ છે.
હા, આ માર ભાઈ મહેશ છે ન, એ કહેતો તો કે 2 દાડાથી ઉઘાડ નીકળ્યો તાણથી એ તો આ 100 તત્વોનું મિશ્રણ ન મોય પંપ દીઠ 1-1 લેબુ નીચોઈને સોંટવાનું ચાલુ જ કરી દીધું છે.
તો 2-4 દિવસમાં એમની મગફળી ફરી લીલીછમ થઈ જશે જ ભાભી.
ઓહો, ઠ્યાક્યું ઠ્યાક્યું.
પણ આ વખતે ભેજવાળું હવામાન વધારે સમય રહ્યું છે એટલે ચૂસિયા પ્રકારની જીવાતો અને ટીક્કાનો રોગ એક સાથે જોવા મળે એવી શક્યતા વધી ગઈ છે.
ગૌરીબેન, એનો ઈલાજ હોત ડાક્ટર પરાશરાજીએ કીધો તો. એમણે કીધું તું કે આવી સ્થિતિમાં જંતુનાશક અને ફૂગનાશકનો પાવર ઓછો ન થાય એવી જ દવાઈઓ પસંદ કરવાની.
બરાબર છે. એ માટે ફોસ્ફામિડોન કે ડાયમિથોએટ જેવી શોષક પ્રકારની જંતુનાશક દવાઓ સાથે કાર્બેન્ડેઝિમ અથવા હેક્ઝાકોનાઝોલ જેવી ફૂગનાશક દવા મેળવીને છાંટવાની. એક જ મહેનતમાં બંને ઉપાય થઈ જાય.
ગૌરીબુલ, ડોંગરમાં પેલી ગાભમારાની ઈયોર ક ચૂસ્યો કાબુમાં લેવા પેલી કાર્ટેપ ક ફોરેટ વેરીએ અને પછી મોનોક્રોટોફોસ ક ઇમિડા સોટીએ તોય ખાસ અસર જણાતી નહીં. તો એનું શું કારણ હશે કો?
સંપાબેન, એનું કારણ હું કહું. અમે તો કેટલાય વર્ષથી સાંભળો, અમે તો કેટલાય વર્ષથી એનો ઈલાજ ગોતી કાઢ્યો છે.
પણ તો કો, અમાર જેવા પહેલી બીજી વાર ડોંગર વાવવાના છો તો ખબર તો પડો કે ભૂલ ચો થાય છે.
હા સંપાબેન, ડાંગરમાં ગાભમારાની ઈયળોની દાણાદાર દવા ફોરેટ કે કાર્ટેપ વેરવી કે ફોસ્ફામિડોન, મોનોક્રોટોફોસ, એન્ડ્રોસલ્ફાન, ક્વિનાલફોસ કે DDVP ગમે એ દવા સાંટવી, પણ દવા વેરતા પહેલા કે સાંટતા પહેલા ક્યારીમાંથી પાણી નિતારી જ નાખવાનું, તો જ એની ધારી અસર જીવાત માથે થાય છે અને ઈ જીવાત કાબુમાં આવે છે. ખરું ને ગૌરીબેન?
બિલકુલ ખરી વાત છે. દાનસિંહભાઈ, કોઈ પણ રોગ કે જીવાતના નિયંત્રણ માટે દવાની જાત અને પ્રમાણની જેમ એ છાંટવાની રીત અને છાંટવાનો સમય બરાબર ધ્યાનમાં રાખવો જોઈએ.
તો મકાઈમાં લીલી ઈયરોનો ત્રાસ ડોડામાં વધી જાય છે, તાને શું કરવું? એકો ગૌરી બુડ,
હું કહું સંપાબેન, મકાઈમાં હોત આ એન્ડ્રોસલ્ફાન કે ક્વિનાલફોસ જ ઉપયોગમાં આવે, પણ ડોડામાં દાણા સડી ગયા કેડે ઈ ડોડા ઉતારીને બજારમાં લઈ જવાની ઉતાવળ હોય
અને ઈયરોને કાબુમાં લેવાની એ ઉતાવળ હોય.
હા, એટલે જ કહું છું કે ઈવડી જંતુનાશક દવા સાંટવા કરતા એકરે 100 લાર્વેલ યુનિટનું NPV દ્રાવણ સાંટવાનો ઉપાય સૌથી સલામત અને ઓછા ખર્ચાનો ઉપાય છે. ખરું ને ગૌરીબેન?
બિલકુલ ખરી વાત છે. આ જ ઉપાય મગફળીમાં પણ કરી શકાય. હા, મારે આજે તમામ ખેડૂત મિત્રોને ખાસ કહેવું છે કે પાકમાં જંતુનાશક કે રોગનાશક રસાયણોના બદલે સજીવ ફૂગનાશક ટ્રાયકોડર્મા અને AK-56 તથા AK-47 જેવી જૈવિક જંતુનાશકો ખૂબ ઓછા ભાવે મળે જ છે. એનો ઉપયોગ જેટલો બને તેટલો વધારે કરવાનો.
બરોબર છે, બરોબર છે. એટલે ઓછા ખર્ચે રોગ કે જીવાત તો કાબુમાં આવે, પણ ભેળું ભેળું જમીનને નુકસાને ઓછું થાય અને આપણી ઉપજ વાપરનારા આપણાથી લઈને બીજા હંધાય ને એની માઠી અસર ન થાય.
હેડો, આ તો સમજાઈ જઈ વાત. પણ હવે જો દિવેલા વાબા જ હોય તો ચા વાબા અને બીજી શી કાળજી લેવાની એ જરા વિગતવાર મને સમજાઈ દો. લ્યો
ભાભી, આપણે કપાસ કે મગફળી જેવા પાક વાવવા માટે છાણિયું ખાતર અને નાઇટ્રોજન, ફોસ્ફરસ તથા પોટાશ તો આપેલા જ હોય છે.
ઓવા,
એટલે ઊભા પાક કાઢીને દિવેલા વાવવા હોય તો ફરીથી પાયામાં કોઈ ખાતર આપવાની જરૂર રહેતી નથી.
એટલે પછી ધ્યાન રાખવાનું હોય તો હારી જાતનું બિયારણ લાવવાનું અને વેળા હરવાવી દેવાનું.
ઈમો તો ઉમા ભાભી જે અઠવાડિયે કોક વાત કરી હતી ક હવે તો પોના પર રૂમાટી ઉગો અને દિવેલાના ડોડા ઉપર જેણા કોટા હોય એવું બિયારણ મળત છ, એટલે એવું જ બિયારણ વાવવાનું. ખરું ગૌરીબુન?
હા, ખરી વાત છે. દિવેલાના પાકમાં ચૂસિયા ઓછામાં ઓછું નુકસાન કરે એવું બિયારણ તો મળે જ છે, પણ સાથે સુકારાનો સામનો કરે એવું ગુજરાત હાઇબ્રિડ દિવેલા 7 જેવું જ બિયારણ પસંદ કરવાનું. અને હવે જેટલું બને તેટલું ઝડપથી દિવેલાની વાવણી કરી દેવાની.
હું તો ઈથી આગળના પગલાની વાત કરું છું.
કરો કરો.
હા, બિયારણ ગમે એટલું સારું લેવી તોય એને જો સુષ્યાનાશક નો કે ફૂગનાશક નો પટ ન દીધો હોય તો ભૂલ્યા વગર ઈ બે પટ દીધા પછી સાયડે કોરું પડવા દીધા કેળે જ વાવવાનું.
અને બુનોએ ચોંપ રાખવાની નેંદણની. અને દિવેલામાં પાક 5-6 ઇંચ નો થાય કે તરત જ ઓતર ખેડ કરી ખેતરમાં નેંદણ નું એક તણખ લુએ નહીં લેવા દેવાનું.
બિલકુલ સાચી વાત કરી ભાભી. હવે આપણે બધા ખેડૂતોએ એક વાત તો ખાસ શીખવા જેવી છે.
શું?
કે મોંઘા રસાયણોનો ઉપયોગ જેટલો બને તેટલો ઓછો કરતા જવું જ પડશે. પાણીનો અતિરેક પણ ઘટાડવો પડશે.
હા ગૌરીબેન, જેમ ડાંગરમાં કટોકટીની અવસ્થા 4 છે એમ મગફળીમાં 3 જ છે. ઈ ટાણું જો હાશવી લઈ તો મોટે ભાગે ઉપજમાં જરાય વાંધો નથી આવતો.
દાનશંકભાઈ, ડાક્ટર પરાશરાજી કહેતા હતા કે મગ અડદમાં તો ફૂલ બેહવાના અને દોણા બેહવાના ટાઈમે કટોકટીની અવસ્થા ગણાય. તો એ સાચી વાત છે ગૌરીબુલ?
બિલકુલ સાચી વાત છે. એ જ રીતે ડાંગરમાં ફૂટ આવવાની 25-35 દિવસે, જીવ પડવાની 40-50 દિવસે, ફૂલ આવવાની 65-75 દિવસે અને દાણા ભરાવવાની 80-85 દિવસે કટોકટીની અવસ્થા હોય છે. એ સમય જો સાચવી લઈએ તો ઉત્પાદન પર કોઈ માઠી અસર પડતી નથી અને પાછોતરો વરસાદ ખેંચાય તો પણ સારું ઉત્પાદન લઈ શકાય છે.
ગૌરીબેન, મને લાગે છે કે આજ આપણી કટોકટીની અવસ્થા આવી ગઈ છે. આ ઉભા થવાનું ટાણું થયું તોય તમે હજી નથી સવાલ પૂછ્યો કે નથી ઇનામ જીતનારા 2 જણાના નામ જાહેર કર્યા.
દાનશંકભાઈ, ઘડિયાળ તરફ મારું ધ્યાન છે જ, પણ ખેતીમાં હાલ કટોકટીનો સમય છે એટલે જેટલી બને તેટલી કામની વાતો કરી લેવાનો મારો હેતુ હતો.
બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે.
સવાલ તો પરેશભાઈએ તૈયાર કરીને મોકલી જ આપ્યો છે, લો તમે જ વાંચો.
લાવ લાવ લાવ, હું જ વાંચી લો. તો ભાઈઓ બેનો, મગ અડદમાં કટોકટીની અવસ્થા કુલ કેટલી છે?
સવાલ બરાબર સમજાયો કે નહીં? ફરી બોલું છું, સાંભળજો. મગ અડદમાં કટોકટીની અવસ્થા કુલ કેટલી છે?
બરાબર. જવાબ આપવા માટે આજ સાંજ પૂરતો DSC નો નંબર 0 27 17 235 995 જોડી શકાશે. પણ DSC નો અવાજ ઓટલાનો નંબર તો 24 કલાક ખુલ્લો જ છે. તમે ઈચ્છો ત્યારે 0 79 30 14 20 00 જોડીને તમારા જ અવાજમાં સંદેશા વિભાગમાં નોંધાવી શકો છો.
ગૌરીબેન, સવાલ તો પૂછી લીધો, પણ DSC તરફથી ખેતીના સાહિત્યનું ઇનામ જીતનારાના 2 નામ જાહેર હવે નહીં કરી શકાય.
ચમ?
એટલે એમ કરો, આવતા અઠવાડિયે એક હારે 4 નામ જાહેર કરી દેજો.
હા, તો બરાબર છે દાનજીભાઈ.
એમ જ કરીએ. પણ મિત્રોને એટલું ખાસ કહી દઈએ કે અવાજ ઓટલાનો ઉપયોગ કરો કે DSC માં અથવા શંકરલાલને ફોન કરો, પણ પત્ર તો લખજો જ.
ઓવા, 50 પૈસા નો ખર્ચ, પણ જે લખવાનું હોય એ શાંતિથી લખી શકાય. અને સરનામું તો મૂઢે જ હોય. સજ્જતાનો સંગ, લાવો ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ, પોહે બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, જેટલો સંપર્ક વધારે રાખશો એટલો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ બર આવશે.
એટલે ખેતીના કામકાજમાં લાગી જાજો ને ભેળા ફોન કરતા રહેજો કે ટપાલે લખતા રહેજો. એટલી ભલામણ હારે કહી દઈ,
નમસ્તે, આવજો.